કૈકેયીજીના અંતરંગ અને સમાજના મોભી એવા વિપ્રવધુ કે જે શ્રેષ્ઠ, જેને સમાજની અંદર જેનું સ્થાન હોય એવી વિદ્વાન બ્રાહ્મણોની પત્નીઓ, જે વૃદ્ધ કુલપૂજ્ય કૈકેયીજીની નજીકમાં રહેવા વાળા હતા, કે એની વાત માને, એનો બોલ ઉથાપે નહીં કૈકેયી, એવા બિલકુલ નજીક આવ્યા આ સમાચાર સાંભળતાની સાથે કાશુ થઈ. નજીક જઈ અને ઘણી બધી શિખામણ આપી કે રામનું પણ આ ચારિત્ર છે, રામ આવા સરળ છે, નિષ્પાપ છે, નિષ્કપટ છે, શીલ સરાહી. રામને પણ ખૂબ સારી રીતે નિવાજ્યા કે રામે શો ગુનો કર્યો છે કે આજે વન આપું છું. આમ અનેક પ્રકારની જે કંઈ સમજાવટ, માણસને સમજાવવો બહુ અઘરો હોય. ગીતામાં અર્જુન લડવાની વાત કરી, લડી લઈશ અધર્મની સામે, પણ જ્યારે ભગવાને બેઠેલા અર્જુનને રથ બે સેનાઓની વચ્ચે મૂકીને ઉભો રાખ્યા કે જો, કે છે અર્જુન, તારી ઈચ્છા હતી બધી સેનાના યોદ્ધાઓને હું જોઈ લઉં, એ ભગવાને જ માયા બતાવી, અને ભગવાનની માયા છે. અર્જુને જોયું, ઓહો, આ બધા જોડે મારે લડવાનું છે. દ્રોણમ ચ ભીષ્મમ ચ જયદ્રથમ ચ કર્ણમ જથાન્યપિ યોદ્ધવીરા માતુલા સસુરા પૌત્રા શ્યાલા સંબંધિસ્તા, કે આ બધાને એતા ન હંતું ઈચ્છામી, કૃષ્ણ મારે નથી લડવું. આમ કહી હઠપૂર્વક અર્જુન છેક રથની પાછળ જઈને, પાછલે પગથિયે જઈને વિશ્રુજ્ય સસરમ ચાપમ રથોપસ્થ ઉપાવિષત, રથની છેક પાછળ જઈને બેસી ગયો. હવે જે રીતે અર્જુન રિસાઈને બેસી ગયા ને એમને ફરી તૈયાર કરવા માટે ભગવાન જેવા ભગવાનને 18-18 અધ્યાયની ગીતાનો ઉપદેશ આપવો પડ્યો. ત્યાર પછી અર્જુન કહે છે, કરીશે વચનમ તવ, હવે તમે કહેશો એ પ્રમાણે કરીશ. ત્યારે ભગવાને પણ બિલકુલ સ્વતંત્રતા આપી, યથેચ્છસી તથા કરું, હવે તને ઠીક લાગે એમ કર. એકવાર તો રિસાઈને જે છેક તરિયામાં બેસી ગયેલા એને બહાર કાઢતા કાઢતા ભગવાનને આખી આખી ગીતાના અધ્યાયની 18ની વાત કરવી પડી. પણ પછી સમજી ગયા પછી અર્જુન કહે છે કે કરીશ, તમે જેમ કહેશો કરીશ. ત્યારે ભગવાને સામે કહી દીધું, યથે છસી તથા કરું, હવે અર્જુન તને ઠીક લાગે એમ કર, જબરજસ્તી નહીં. એટલે કોઈ પણ એક વ્યક્તિ રિસાઈને જયારે છેક તરીએ બેસી જાય ને ત્યારે એને બેઠી કરવામાં, એને બહાર કાઢવામાં બહુ જ મથામણ કરવી પડે, બહુ જ મગજને કસવું પડે કેમ કરીને બહાર આવી જાય, પણ ન નીકળે ઘણી વાર. એમાં કઈ જ બહાર ન આવ્યા, અર્જુન તો બહાર નીકળી ગયા ભગવાન. પણ કુલવૃદ્ધ એવી વિદ્વાન બ્રાહ્મણ સ્ત્રીઓએ કઈકેયીજીને સમજાવવા માંડ્યા કે તમે પણ આવા છો, ખાનદાન છો, અરે રામ પણ સરળ ને આવો કહ્યાગ્રો ડાયો દીકરો છે. તમે એને પણ કહ્યું કે બચન બાન સમ લાગે, બસ આજે સરાહી કહ્યું ને, શીલ સરાહી, એ કઈકેયીજીને નગા પ્રશંસા કરો છો. હું પ્રશંસાથી કઈ એવી માની જવા વાળી નથી. એટલે એ બધા જે શિખામણની જે કઈ વાતો હતી, જે વાક્યો હતા ને, એ બાણ ભોંકાતા હોય છૂટા. આજે પોતાની જ સહેલીઓ અને પોતાની જ આદરણીય સલાહ આપવા વાળી એવી સ્ત્રીઓ, એવી માન્ય અને પ્રતિષ્ઠિત સ્ત્રીઓની વાતો હવે બાણ જેવી વજ્ર જેવી છાતીએ લવાગવા માંડી કે આ લોકો ક્યાં મને હેરાન કરી રહ્યા છે. માણસ રિસાઈને એને મનાવવા જઈએ ને ત્યારે કહે છે કે મને હેરાન ના કરશો કો એમ કે. હવે વાત સાચી હોય છતાં એની જાતને હેરાન જોઈએ કે મને શું કરો, પરેશાન કરો, શા માટે મારી જોડે માથાકૂટ કરો છો. સાંભળ્યું છે ને બહુ સ્પષ્ટ એમ કઈ કઈ છે. પણ અહીંયા ગાડી આ બધાની વાતો સાંભળે પણ સામો ઉત્તર આપી શકાય શકાય એમ નથી, કારણ કે બધા જ વડીલ છે અને કુલ કુલગુરુઓની પત્નીઓ છે. બધાની નો આદેશ જેનો જેનું વાક્ય ઉથાપ્યું ના હોય. હવે એવી વ્યક્તિઓ જયારે સામે બોલે ત્યારે ચૂપ થઈને બેસી રહેવું પડે કે જેની આમાન્ય મર્યાદા રાખવાની હોય આ કહે તેને તો માનવું જ પડે. એટલે સામે જવાબ આપીએ તો પાછું કઈક નીકળે. એટલે કઈ કહીએ કહ્યું કે આમને સામો ઉત્તર આપીશ તો અનુચિત થશે એમ વિચારીને જે બાણ જેવી આમ વજ્રાઘાત જેવી છાતીએ લાગે એવી વાતને કઈ કઈ સહન કર્યા કરે છે. અને એ જ હજુ સલાહ આપતા શિખામણ આપતા કહે છે કે તમે તો આવું બોલવા વાળા હતા ભરત અને મહી પ્રિય રામ સમાના. અરે આજ સુધી તમારી જીભ થાકી નથી, મને મારા ભરત કરતા મારો રામ અતિ પ્રિય છે, અતિ વાલો છે એમ કહેતા કહેતા તો તમારી તમારી જીભ ના લવા વળી ગયા. અને એ રીતની જીભ વળી જાય કે બીજું બોલી જ ના શકે એ જ બોલાય. જેમ પોપટને ભણાવ્યું હોય તો પોપટ એ પ્રમાણે જ બોલે એમ તમારી જીભ એ પ્રમાણે ટેવાઈ ગયેલી છે. સદા રામ પ્રિય મોહી ભરત ભરત અધિક ભરતનાથી પણ અધિક. મને ભરત એટલો વાલો નથી ભરત અને મોહી પ્રિય રામ સમાન. રામ જેવો પ્રિય ભરત પણ નથી. ઓકો પોતાના કુખે જણેલ પોતાનો દીકરો છતાંય કે પોતાની શોખ જ ગણાય ને કૌશલ્યાજી, તો એના પુત્રને આટલો વાલ આપે વાત્સલ્ય આપે પણ પોતાના દીકરાને થોડોક અળગ ખોળામાં બેઠા હોય ને રામ અને ભરત આવીને બેસ ઉભો રહે. રામને પહેલા ખોળામાં બેસાડ્યા. રામ ભરત આવે અને રામ બેઠા તો રામને ઉભા ના થવા દે, ખોળામાં જ રાખે. કદાચ બે બાજુ એક એકને બેસાડે. ભરત અને મોહી પ્રિય રામ સમાન. આમ આટલું બધું કહેતા કહેતા તો આટલા વર્ષો ગયા અને આજે આ શું બોલી રહ્યા છો. સદા કહું જગ જાહેર છે, બધાને ખબર છે કે કઈ કઈ રામને અતિશય વાત્સલ્યમય પ્રેમ આપે છે. આખી દુનિયા આખું અયોધ્યા જાણે છે. અયોધ્યામાં નાનામાં નાનો માણસ જાણે છે કે કઈ કઈ ને ભરત કરતા રામ વધારે પ્રિય છે. આમ બધા જ જાણે છે, છતાંય તમે આ શું બોલ્યા છો આજે.
કરહુ રામ પર સહન સનેહ,
રામની ઉપર તમારો વાત્સલ્ય તમારો પ્રેમ સાહજિક હતો, બનાવટી નહીં, દેખાવાળો નહીં કે કૌશલ્યને સારું રાખે લાગે કે મહારાજ દશરથજીને પણ સારું લગાડવા માટે કે રામને સાચવે એવું જરાય નહીં. એના માટે કહ્યું કે સહજ સ્નેહુ કરહુ રામ પદ. રામ એકલા ઉપર નહીં, રામ પદ, તમે તો રામના ચરણોમાં પ્રેમ રાખવા વાળા છો. રામ પદ રામના સ્થાનને, પદ એટલે સ્થાન, રામના પદને નું તમે સાહજિક રીતે વાત્સલ્યમય પ્રેમ આપેલો છે. તમે એટલા જ એને સરસ રીતે સાચવો છો રાખો છો. કેહી અપરાધ,
કેહી અપરાધ આજ બનતી.
અને ઓચિંતુ થયું થઈ શું ગયું તમને? કાલે સવાર કાલે સાંજે તો આમ બોલતા થઈ શું ગયું એક રાતમાં તમને? કેહી અપરાધ આજ બને દેવ. આટલા બધા દિવસ સુધી તમે રામ પ્રત્યે પ્રેમ કરવા વાળા વાત્સલ્ય આપવા વાળા, આજે કયું કારણ તમારામાં આવી ગયું? શું એવું બની ગયું અચિંતુ આકસ્મિક કે આજે, ગઈકાલની વાત નથી, આજે તમે રામને વન આપી રહ્યા છો? અરે મહારાણી કઈ કઈ જી બધી સ્ત્રીઓ સમજાવજે, આ તમને સૂઝ્યું ક્યાંથી? આજે જ કે રામને વનમાં ધકેલી દેવા માટેની આ વાત? શા માટે રામને વન આપી રહ્યા છો? સમજાતું નથી. સવતી એટલે શોક. તુલસીદાસજી સાધુ છે પણ શોક કોને કહેવાય એમને ખબર છે. એટલે તુલસીદાસજીએ બોલાવડાવ્યું આપેલી એકોલ માન્ય સ્ત્રીઓ દ્વારા, આદરણી ને વડીલ સ્ત્રીઓ દ્વારા બોલાવડાયું, કબહુ ન કિયહુ સવતી આરે. તમે ક્યારેય પણ શોક તરીકે કૌશલ્યાને માની જ નથી, કબહુ ન, મનમાં વિચાર પણ આવવા નથી દીધો. અને પ્રીતિ પ્રતીતિ જાન આખો સમાજ, આખો પંથક, આખો દેશ જાણે છે કે તમારો આ સ્વભાવ હોય જ ના શકે. તમે રામને અત્યંત પ્રિય છો એ જ બધા સમજે છે અને જાણે છે. જેમ અહીંયા હોય આખા પંથકમાં કે ભાઈ મહારાજનું ધામ સંતરામ મહારાજ, ત્યાં ગાડી નાનામાં નાનો ગરીબ ભલે ને જાય, દરેકને માટે સ્થાન છે. ત્યાં આવું બની જ ના શકે, પણ કોક દાડો કંઈક બની ગયું હોય તો કોઈ માનવાય તૈયાર ના થાય. ભાઈ પાછળ રસોડે જઈને અહીં ફરિયાદ કરે, મહારાજ પેલો ખાવા નથી હાલતો. કેવી રીતે સાચું મને? કોઈ સાંભળનારો કે એક જાય તારા કઈ અપલક્ષણ હશે એટલે નહીં પહેવા દીધું, એમને એમ ના પહેશો. અને કહ્યું હોય ભાઈ તને ભૂખ્યો નહીં જવા દે, ખવડાય તું બેસ, હમણાં બેસું શાનો. અરે એક જણ કહે છે તું બહાર નીકળ ને, અહીંયા કહે છે મારે પેલો ખાવા નથી દેતો. પછી પેલા ને બોલાવતા કહે છે મારા આવું બોલતો નથી, જા જોડે જા જોઈ શું કરશે. તો પ્રીતિ પ્રતીતિ જાન સબદેશ, આખો પંથક જાણતો હોય કે મહારાજને ત્યાં ગરીબ માણસ ભૂખ્યો જાય નહીં, એમ કૈકેયીજીને સમજાવતા બધા બધી સ્ત્રીઓ કહે છે કે આખો જગત જાણે છે અને સૌને એટલી પ્રતીતિ છે. પ્રતીતિ એટલે દ્રઢ વિશ્વાસ છે કે તમે રામને વનમાં મોકલો જ નહીં, અને કોક મોકતા કદાચ દશરથજી પિતા તરીકે મોકલતા હોય ને તો તમે વચ્ચે આડા ઉતરીને ના જવા દો. એની જગ્યાએ આ તમે પ્રીતિ પ્રતીતિ જાણ શકો, તમારો પ્રેમ અને પ્રેમનો ની પરખ બધા જ જાણે છે, બધા જ ઓળખે છે. તમે સમજો તો ખરા, આ તો ખાનદાન છે, આ કુલ એની અંદર એનું ખાનદાન તમે જુઓ તો ખરા, આ સંસ્કાર અને આ કલંક. કૌશલ્યા અબ કાહ, જે ઘરની અંદર ત્રણે કૌશલ્યા સુમિત્રાને કઈ ત્રણે સંપીને એક સગી બહેનો ની માફક રહેવા વાળા, એટલે આ બધાએ પૂછ્યું કે તમારો પરસ્પરનો વ્યવહાર આટલા વર્ષો સુધી આટલો સુંદર છે અને કૌશલ્યા અબ કાહ બિગાડા. તમે કૌશલ્યાના દીકરા તરીકે રામને વનમાં મોકલી રહ્યા છો. સવતી કહ્યું ને શોક, એટલે પછી કંઈક ભેદભાવ આવ્યો હોય ભરત મારો અને રામ કૌશલ્યાનો, તો શોક છે. અને એ વાતનો ઉલ્લેખ કરી દીધો, કૌશલ્યા અબ કાહ વિકારા. કદાચ તમે એમ વિચારતા હો મનાય તો નહીં જ, આટલા સંપીને એક સાથે ખૂબ સહજ ભાવથી રહેવા વાળા, આજે કૌશલ્યાએ તમારું શું બગાડ્યું? અને અપરાધ હોય તો કૌશલ્યા ન હોય, એને રામ અને રામને વનવાસ શા માટે? કૌશલ્યા અબ કાહ બિગારા. અને જેને કારણે સ્વાભાવિક છે લડે તો એ દેરાણી જેઠાણી લડે, પણ ભાઈઓ ભાઈઓ ના લડતા હોય, એ બેને સારું બનતું હોય. ચોકે અંદર અંદર ખખડે, એને માટે કહ્યું તું જે ભાંતિ વજ્ર, આઘાત લાગે કે આ તમે શું કરો છો. જેહી લાગી. કૌશલ્યાને કારણે તમે આખા આખા અયોધ્યાની ઉપર વજ્રાઘાત પાડી રહ્યા છો. વીજળીનો એક કડાકો ભયંકર થાય અને નગરની અંદર ક્યાંક વીજળી પડે, કડાક કડકડ કડકડ એની હાથે કેટલું બધું બાળી બાળી તોડીને ખાક કરી નાખે, કેટલાય મારી નાખે. તો આ વનવાસની વાત એ તો અયોધ્યાની પર વીજળીના કડાકાની પર ત્રાટકતી હોય એના જેવી વાત છે. અને કેટલા સહન કરી શકશે તમે અયોધ્યા આખોને બાળીને ખાક કરી મૂકશો, ભૂકો કરી નાખશો. તમે જે લાગી જે કૌશલ્યાને કારણે તમે આ વજ્રાઘાત કરી રહ્યા હો તે સારું ન કહેવાય. કારણ દરેકને પ્રતીતિ છે કે આ પરિવારની અંદર આ ખાનદાનમાં આ કુટુંબની અંદર બધા જ સંપીને રહેવા વાળા છે. બધા જ સંપીને રહે તારે તો રામરાજ થાય. રામરાજની સ્થાપના પોતાનાથી કરવી પડે. સહન કરી સૌને સાથે રાખી આખું જેને સંયુક્ત કુટુંબ, જ્યાં સંયુક્ત કુટુંબ હોય ને ત્યાં એને રામરાજ કહેવાય. ચાર ચાર ભાઈઓ હતા છતાંય સાથે રહ્યા છે, એકબીજાને પ્રત્યે સહેજ પણ મન દુઃખ નહીં. એટલે રામરાજની શરૂઆત પોતાના ઘરથી ભગવાને કરી છે કે ભાઈઓ ભાઈઓ વચ્ચે કોઈ પણ જાતનો અંદર કડવાશ વાળો ભાવ હોવો જ ના જોઈએ. જે જોઈએ તો લે પેલું તને, પણ ક્યારે પરસ્પર ક્લેશ. રમતા ત્યારથી એકબીજાને જીતાડવાની વાત. લક્ષ્મણ રામને જીતાડવા માટે, રામ ભરતને જીતાડવા ઈચ્છે અને ભરત પોતે હરવા ઈચ્છે અને રામને જીતાડવા ઈચ્છે. આમ પરસ્પર એકબીજાને માટે સમર્પણ, ત્યાગ, ત્યાં જ રામરાજની સ્થાપના થાય. પણ જ્યાં સ્વાર્થ હોય ને, મારું ખેંચી લઉં, આ છો કર્યા કરે, આપણે આરામ કરો, ફોન વેઠ કરતી, આમ એનું પરિણામ શું? અગલાઓ ચલો તમે એકલા કરો છો, હું કામ કરવા લાગુ, એમ સાથે બેસીને થાય ને. ત્યારે એ સ્ત્રીઓ વચ્ચે પણ રામરાજ સ્થપાવવું જોઈએ, ભાઈઓ ભાઈઓ વચ્ચે પણ રામરાજ સ્થપાય. તમે એકલા જ છો, લાવાનું બેસી જુઓ, મારું કામ પરવારી લીધું છે, ચલન તમારામાં હાથ દેવા લાગુ. આ ભાવના હોય તારે જ ઘરમાં રામરાજ સ્થપાય, નહીતર બધું મારી ઉપર જ નાખ્યું એ તો હુઈ રહે છે. ચાલે કકરાટ, ભાઈઓમાં કશું ના હોય અને આખરે ટુકડા કરાય કે અમારે જુદા રહેવું છે. રામરાજની રામરાજની સ્થાપના પોતાના ઘરમાં અને પોતાનાથી, કે ચાલો આપણે સંપીને એકબીજાની સાથે રહીએ.